જો જીવની પ્રેરણા ન હોય તો કર્મ સ્વયં જીવને લાગતું નથી, પણ જીવ ગ્રહણ કરે છે. એટલે ગુરુદેવ પહેલા શરૂઆત કરીને કહે છે કે પ્રેરણા એ ચેતનનો સ્વભાવ છે, ચેતનનો ધર્મ છે, ચેતનની સંપત્તિ છે. માટે આ ચેતનની પ્રેરણા ન હોય તો કોણ ગ્રહે તે કર્મ? આ કારમણ વર્ગણાઓને ગ્રહણ કોણ કરે? જળ સ્વભાવની પ્રેરણા, જળમાં એવો સ્વભાવ નથી.
જો ચેતન કરતું નથી, નથી થતા તો કર્મ, તેથી સહજ સ્વભાવને તેમજ નહીં જીવધર્મ.
શિષ્યની શંકાનું સમાધાન આપતા કહે છે કે આત્મા જો કર્મ કરતો નથી તો તે થતા નથી, તેથી સહજ સ્વભાવે એટલે અનાયાસે તે થાય એમ કહેવું ઘટતું નથી, તેમજ તે જીવનો ધર્મ પણ નહીં, કેમ કે સ્વભાવનો નાશ થાય નહીં અને આત્મા ન કરે તો કર્મ થાય નહીં. એટલે કે એ ભાવ ટળી શકે છે, કર્મ ભાવ છે એ ટળી શકે છે, કર્મ ભાવ મટી શકે છે, માટે એ આત્માનો ધર્મ નથી. જોયું સમાધાન આપ્યું આ સદગુરુએ? સદગુરુ કહે છે કે જો ચેતન કરે નહીં તો કર્મ થાય નહીં, જો ચેતન કરે નહીં તો કર્મ થાય નહીં. આ સિદ્ધ પરમાત્મા કર્મનો બંધ કેમ નથી કરતા? એને કેમ થતો નથી? એ કરતા નથી. ચેતન ન કરે તો કર્મનો બંધ થાય નહીં, નથી થતા તો કર્મ. એટલે અનાયાસ આપોઆપ સ્વયં પોતાની મેળે કર્મ થયા જ કરે છે, કર્મ કર્મને ખેંચી લાવે છે, કર્મ ઉત્પન્ન થયા જ કરે છે, જીવના અજ્ઞાતપણાથી થયા કરે છે, જીવ નથી કરવા ઈચ્છતો તોય થયા કરે છે. આવી બધી કઈ વાત નથી, ભાઈ હું કાંઈ નથી કરતો તોય આ બધું મને લાગુ પડી ગયું. એવી વિશ્વમાં વ્યવસ્થા નથી કે તું નિર્દોષ હો તોય તને ફાંસી મળે. લોકોત્તર ન્યાયમાં આવો કોઈ પ્રકારનો વિતરાગ શાસનની અંદર આવી કોઈ વ્યવસ્થા નથી કે મેં કોઈ અપરાધ ન કર્યો, મેં કોઈ દોષ ન કર્યો, મેં કોઈ ભૂલ ન કરી અને છતાંય મારે સજા ભોગવવી પડે, આવું વિતરાગના શાસનમાં છે નહીં. માટે સહજ રૂપમાં કર્મ થતા નથી, તું કરે છે તો જ થાય છે, ચેતન જો ન કરે તો કર્મ થાય નહીં, માટે એ જીવનો ધર્મ છે એમ કહીશ માં. કારણ કે ધર્મ હોય તો એનું ટળવાપણું હોય નહીં, પણ અહીંયા તો જો ચેતન ન કરે તો કર્મ ભાવ રહેતો નથી તો કર્મ ન થાય. એનો મતલબ કે કર્મનું ટળવાપણું છે, અને કર્મનું ટળવાપણું છે એ બતાવે છે કે કર્મ જીવનો ધર્મ નથી, કર્મ જીવનો ધર્મ નથી, તેમજ નહીં જીવ ધર્મ. બરોબર વાતને જો બેસી જાય તો આપણું કામ થઈ જાય. કર્મ એટલે આ પ્રકારનો એવું આત્માનું પરિણામ જેના કારણે આવી પૂદગળ વર્ગણાઓ જીવની સાથે બંધાય. કેમ કે જેવો જીવ કર્મ કરે એટલે કર્મ બંધ પડે છે. કર્મ બંધ જીવ વિભાવ પરિણામમાં વર્તે તે વખતે કર્મ બાંધે, અને સ્વભાવ પરિણામમાં વર્તે તે વખતે કર્મ બાંધે નહીં. ઉપદેશ 6:4 ભગવાને ફરમાયું છે. તો કર્મ છે ક્રિયા, એ કર્મ, એ કર્મ બંધના રૂપમાં છે. આ બંધ સમજવા જેવો છે. એ બંધ પૂદગલ પરમાણુઓનો બંધ, જીવ જેવા ભાવ કરે પર ભાવ પ્રત્યેના આસક્તિના કારણે, અજ્ઞાનના કારણે, મોહ પરિણામના કારણે, એવા કારણે એ જે કર્મના પૂદગલ પરમાણુઓ છે જીવના ભાવનું નિમિત્ત મેળવીને જીવ સાથે જોડાઈ જાય છે. આત્માના પ્રદેશ સાથે એક જ ક્ષેત્રમાં જોડાય, અને આ રીતે જીવના કર્મના પરમાણુઓ અને આત્માના પ્રદેશ એ બંનેનો બંધ પડે છે. અને જેવો બંધ પડે છે એટલે જેવી પ્રકૃતિનો બંધ પડે તેવી પ્રકારનું એનું પરિણામ આવતું જાય. જો જ્ઞાનાવરણીય કર્મ હોય તો જીવના જ્ઞાન ગુણને આવરી નાખે, જો દર્શનાવરણીય કર્મ હોય તો જીવના દર્શન ગુણને આવરે, જો મોહનીય કર્મ હોય તો જીવને સ્વરૂપની ભ્રાંતિ જ કરી નાખે, પોતાની જાતને ઓળખવા ન દે, ભ્રાંતિ ઊભી કરે. આવી પ્રકારનું કર્મનું સ્વરૂપ છે અને એ સ્વરૂપ સહજ સ્વભાવથી નથી. ચેતન કરે તો થાય અને ચેતન ન કરે તો ન થાય, એટલે માટે એનો ધર્મ છે એવું પણ આ ગુરુ કહે છે, એ વાત પણ સાચી યથાર્થ નથી. પણ શિષ્યએ તો ઘણી દલીલ કરી છે.
કેવળ હોત અસંગ જો ભાસત તને ન કેમ, અસંગ છે પરમાર્થથી પણ નિજ ભાને તેમ.
શિષ્ય કે પણ પ્રભુ, આ જીવનું સ્વરૂપ તો અસંગ છે, એને વળી કર્મ ક્યાંથી બાંધવા આવ્યા, એમાં પૂદગળ ક્યાંથી આવીને બંધાયા, એ તો અસંગ છે. તમે જે આત્માના સ્વરૂપની વાત કરી પેલા પદમાં બીજા પદની અંદર, તો એની અંદર આ જીવનું સ્વરૂપ કેવું છે? અસંગી છે, અરૂપી છે, અમૂર્ત છે, આવું જીવનું સ્વરૂપ છે. તો એને આ કર્મ એ કેવી રીતે આવ્યા, એના ઉત્તરમાં ગુરુએ સરસ જવાબ દીધો છે કે કેવળ હોત અસંગ જતો ભાસત તને ન કેમ. હે શિષ્ય, આ જીવ અસંગ છે પણ કેવળ અસંગ નથી. છે ક્યારે? અસંગ છે પરમાર્થથી, એ પોતાની પરમ શુદ્ધ મુક્ત ચૈતન્યમય અવસ્થા પ્રાપ્ત કરે ત્યારે અસંગ છે. ત્યાં સુધી કેવો છે? સંગી છે, સંયોગી છે. અને એ વાત પરમ કૃપાળુ દેવે એ જ પદમાં જ્યાં જળ ચેતનની ઓળખાણ આપી છે એ પદમાં લખ્યું છે.
જળ ચેતન સંયોગ આ કાણ અનાદિ અનંત, કોઈ ન કરતા તેહનો ભાખે જીન ભગવંત.
જીનેશ્વર ભગવંતોએ એમની દેશનામાં ભાખ્યું છે. શું ભાખ્યું છે? એમને સર્વજ્ઞાન થયા પછી એ જ્ઞાન કે જેમાં એને ત્રણ કાળ, ત્રણ લોક અને આ ત્રણ જગતના બધા જ દ્રવ્યની બધી જ પર્યાયોને જે યુગપથ જાણે છે, આવું નિરાવરણ જ્ઞાન, સામર્થ્યયુક્ત જ્ઞાન જાણ્યા પછી એ ભગવાને આ જીવનું સ્વરૂપ કહ્યું છે કે આ અનાદિનો કર્મ સાથે જોડાયેલો છે, આનું સ્વરૂપ સંયોગી છે. આ પરમાર્થથી એનું સ્વરૂપ અસંગી છે, પરમાર્થથી એનું સ્વરૂપ અસંગી છે, પણ અનંતકાળથી આજ સુધીની સ્થિતિ શું છે? સંયોગી છે. જીવ કર્મથી જોડાયેલો છે. જેમ ખાણમાંથી સુવર્ણ પ્રાપ્ત થાય એ કેવા સ્વરૂપમાં પ્રાપ્ત થાય? તો લોઢા સાથે, બીજી ધાતુ સાથે, માટી સાથે, એ હંમેશા ભળેલું છે. શુદ્ધ સુવર્ણ, કાકા સાહેબની લગડી જે આપણે હાથમાં, અથવા બિસ્કીટ એ જે હાથમાં લઈને 100 ટચની જોઈ છે, આવું સોનું દુનિયામાંથી કોઈ જગ્યાએ ઉપલબ્ધ થતું નથી. મૂળ સોનું કદાચ કોઈક ચપટી ભરીને આપણને કહે કે આમાં હોનું છે, તો આપણે ફેંકી દે કચરામાં કે જવા દે, કાકા આમાં સોનું ક્યાં હતું. એવી પ્રકારના અનેક મલિનતા, અનેક ધાતુ, અનેક પદાર્થોથી મિશ્રિત, પરંતુ એનું કસ, તાપ અને છેદ એ પ્રકારના પ્રયોગ કરીને એકવાર એ શુદ્ધ સુવર્ણ પ્રાપ્ત થાય ત્યારે સુવર્ણની શુદ્ધતા તો છે જ, પણ ક્યારે? એ અગ્નિના પ્રયોગે શુદ્ધ થાય પછી. એ જ્યારે સોનું શુદ્ધ થાય રિફાઇનરીની અંદર, અને પછી હવે શુદ્ધની અંદર એને મેલ લાગે એટલો બહાર ન લાગે, પણ મૂળભૂત સોનું તો એમને એમ રહે. એવી સ્થિતિ આ આત્મા અસંગી છે, પણ ક્યારે? પરમાર્થથી. એટલે જ્યારે પોતાના નિજ શુદ્ધ સ્વરૂપને, પોતાની શુદ્ધ ચેતનારૂપ અવસ્થાને, એ પર્યાયને પ્રાપ્ત કરે ત્યારે, ત્યાં સુધી એ કેવો છે? સંયોગી. જીવનું સ્વરૂપ અનાદિકાળથી કેવું છે? સંયોગી. શેની સાથે જોડાયેલો છે? કર્મ સાથે. તો જડ ચેતન, જડ સાથે જોડાયેલો જીવ, એનો સંયોગ એ અનાદિથી છે, એટલે એનું સ્વરૂપ સંયોગી સ્વરૂપ છે. પણ પરમાર્થથી પોતાનું ભાન પ્રગટે, પોતાનું સ્વભાવ પરિણમ્યથી આ જીવ શુદ્ધ પૂર્ણપણે પ્રગટ થઈ શકે તેવો છે. માટે જે વાત કરી કે જીવ તો અબંધ છે, એને કાંઈ બંધ હોય નહીં, એ તો અબદ્ધ છે, એ તો અસ્પૃષ્ટ છે, એને કાંઈ સ્પર્શે નહીં, એ બધી વાતને બાજુ ઉપર રાખીને સદગુરુ કહે છે કે ભાઈ, તું જે સ્થિતિમાં અમારી સાથે છો, તું કેવો છો? પાયમો દુઃખ અનંત. તું તો અત્યારે આ છદ્મસ્થ અવસ્થામાં છો, અજ્ઞાન અવસ્થામાં છો, અને અજ્ઞાન અવસ્થામાં જીવનું સ્વરૂપ સંયોગી કે અસંગી? સંયોગી. કેનો સંયોગ છે? કર્મનો. ક્યારથી છે? અનાદિથી, અનંતકાળ. કોઈ એક સમય એવો હતો, પૂર્વ પર્યાય એક પણ એવી પૂર્વ પર્યાય કરી કે જ્યારે તું અસંગી હો? તો જે અસંગીપણાની વાત કરસ, એવી એક સમયની પર્યાય પણ હજી સુધી જીવમાં આવી, એક સમય માટે પણ પર્યાય આવી જીવમાં આવી નથી અસંગીની. અનાદિથી તું સંયોગી છો. કોઈને કરતા તેહનો, કોઈ બીજાએ એ કઈ એનું કરતા પણ કહ્યું નથી. વસ્તુ સ્થિતિનું સ્વરૂપ આવું છે એવું ભાખે જીન ભગવંત, એવું જીનેશ્વર ભગવંતે ભાખ્યું છે. કેટલીક વાતને બેઝિકલી સ્વીકારીએ, એમાં પછી આપણે ડાપણ ન લગાડીએ. જો બેઝિકલી વસ્તુનું સ્વરૂપ, કારણ કે આ જે સ્વરૂપ છે અસંગીનું, એ ક્યારે સમજાય? કે જો જીવને આવું કેવળ જ્ઞાન પ્રગટે તો, જ્યાં સુધી એ પ્રગટ્યું નથી ત્યાં સુધી ત્રણ કાળની વાત કેમ સમજાય આપણાથી? એ તો ન સમજી શકાય. તો આપણા જ્ઞાનની મર્યાદા જાણીને આપણે વસ્તુ સ્થિતિને સમજવા પ્રયત્ન કરવો જોઈએ. એટલે અહીંયા કહ્યું છે કે ભાઈ, આ કેવળ અસંગ નથી. કેવળ શબ્દ મૂકીને ભગવાને એટલા માટે કે આત્માનું અસંગી સ્વરૂપ છે ખરું, પણ કેવળ નથી, અત્યારે નથી, પરમાર્થની વાત છે, ત્યારની છે. અને બીજી જે તારી શંકા છે એનું સમાધાન છે. કરતા ઈશ્વર કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ, અથવા પ્રેરક તે ગણે ઈશ્વર દોષ પ્રભાવ. જગતનો અથવા જીવોના કર્મનો ઈશ્વર કરતા છે એવો કોઈ છે નહીં. શુદ્ધ આત્મ સ્વભાવ જેનો થયો છે તે ઈશ્વર છે, અને તેને જો પ્રેરક એટલે કર્મનો કરતા ગણીએ તો તેને દોષનો પ્રભાવ થયો ગણાવો જોઈએ. માટે ઈશ્વરની પ્રેરણા જીવના કર્મ કરવામાં પણ કહેવાય નહીં. પેલા શિષ્યએ કીધું ને કે આ તો એની ઈચ્છા વિના પાંદડું હલતું નથી, અને જે કાંઈ અમે પાપ કર્મ કરાવીએ છીએ એ પણ એ જ કરાવે છે. જેમ એક ચોરને ન્યાયાધીશે પૂછ્યું કે તું આવા અનાચાર, આ બધું ખૂન કરવાનું, આ બધું કેમ? તો સાહેબ, હું તો કાંઈ આમાં મારું શું ગજું, હું તો પામર મનુષ્ય, એની ઈચ્છા વિના કાંઈ પાંદડું હલતું નથી, આ તો બધું ભગવાન કરાવે છે, હું તો માત્ર નિમિત્ત છું, એટલે મેં આનું ખૂન કરી નાખ્યું. એટલે ઓલો કે હવે ભગવાન મને તને જન્મટીપની સજા કરાવે છે, જા તને ફાંસીના માચડે, મને ભગવાનનો એવો આદેશ દો કે આને ફાંસીનો માચડો દઈ દો. આવી વાત છે. આ અર્થ વિનાની, તર્ક વિનાની, નો રીઝનિંગ, નો લોજિક. ઈશ્વર તો શુદ્ધ સ્વભાવ છે. ઈશ્વર કોને કેવો? ઈશ્વર કર્મ કરાવે, અને આપણે એ કર્મમાં પાપ કર્મ કરીએ અને પુણ્ય કર્મ કરીએ, અને પુણ્ય કર્મ કરીએ તો હજી આપણે ઈશ્વરને કદાચ કહીએ કે ભાઈ, મહારું ભગવાને મને આ ધર્મ કરાવ્યો, આ ભગવાને મને તને મદદ કરવાનું ઉજાડ્યું, હો આ મેં તને દાન દીધું ભગવાનને કારણે, પણ કોકને લૂંટી લેવું એ ભગવાને મને તને લૂંટાવ્યો, એટલે મારે તને લૂંટવો નહોતો, મારે તને મારવું નહોતો, પણ આ તો ભગવાને કરાવ્યું. એટલે આ ભગવાનને આ દોષ ક્યાં દેવાનું શરૂ કર્યું? ભગવાન ઐશ્વર્ય જેને પ્રગટ થયું છે, સંપૂર્ણ જ્ઞાન પ્રગટે તે ભગવાન, જેને સંપૂર્ણ ઐશ્વર્ય પ્રાપ્ત થયું છે તે ઈશ્વર, અને આવો ઈશ્વર જગતના જીવોના શુભ અને અશુભ કર્મનો પ્રેરણા કરનાર, કર્મનો કરાવનાર આ ભગવાન છે. તો ભગવાન ઉપર કેટલો બધો દોષ આવે છે. ભગવાન તો હીનમાં હીન થયો, દુનિયામાં નિકૃષ્ટમાં નિકૃષ્ટ તત્વ કયું તો ભગવાન થાય. જો ભગવાનને આપણા બધાય આ અવરચંડાઈના દોષ એને કારણે છે જો એમ કહેવામાં આવે તો. ઈશ્વર કરાવે કે છે કે હવે તું આ વિચાર કરે છે એ તો છે જ નહીં. જો ઈશ્વર કર્મને વળગાડનાર હોય, જો ઈશ્વર કર્મને વળગાડનાર હોય તો જીવ નામનો વચ્ચે કોઈ પદાર્થ ન રહ્યો. કર્મ છે ને એને વળગાડનાર ઈશ્વર છે. મેં કઈ કર્યું નથી, લાગે બાગે લોહીની ધાર મારા ઉપર નહીં. કાકા પથરો તું ઉલારસ, અને પાછો એમ કેસ કે ગમે તેને વાગે થોઈ ભાઈ તારું નસીબ. તો કે છે વચ્ચે કોઈ નથી, કેમ કે પ્રેરણાથી ધર્મે કરીને તેનું અસ્તિત્વ સમજાતું હતું. તે પ્રેરણાથી ઈશ્વરકૃત ઠર્યા અને ઈશ્વરના ગુણ ઠેડા તો જીવને તો કંઈ કરવાનું છે જ નહીં, કારણ કે ઈશ્વરની પ્રેરણાથી જ આ બધા કર્મો થાય છે. કૃપાળુ દેવ કહે છે કે ભાઈ આવી ભૂલ કર્મા તો ઈશ્વરને આમાં ક્યાંય નાખમાં, ઈશ્વરને આમાં ક્યાંય જોડમાં. ઈશ્વર તો શુદ્ધ સ્વભાવ છે. ઈશ્વર જો આવું કરે તો સામાન્ય મનુષ્ય ધર્મનું આચરણ કરીને ભગવાન થાય કે શેતાન થાય? તો ભગવાન થાય. એ ભગવાન થાય તો ભગવાન થાય એ ત્યારે એને આ કરવાનું છે જગતના જીવોને આ પ્રકારનું બધાનું કર્મ કરાવવા માટે? તો પછી આ ઈ તો કરતો હતો, એ બધું બંધ કરીને તો એને તે ભગવાન થયો. તો શેતાનગીરી એને ક્યાં નહોતી આવડતી અત્યારે અહીંયા? તો એને માટે તેને આ બધું ધર્મ કરી અને ભગવાન થયો. અને ભગવાનના થયા પછી એના ભાગે કામગીરી કઈ આવી કે લે હવે 2 કરોડ માણે તને હોપી દઉં છું, તું આ બધાને અવડા ધંધા કરાવો હવે. ભાઈ આ ભગવાનનું કામ નથી. ભગવાનને આ રીતે મૂકીને આ તો શુદ્ધ સ્વભાવ વાળો છે. પરમેશ્વર છે તો શુદ્ધ ચેતના છે. એ શુદ્ધ ચેતના કોઈ દિવસ આ પ્રકારની જડ સાથેની પરિણતિ એની આ પ્રકારની હોય નહીં. અને જો ભગવાન એવું કરવા જાય તો બધા જ જીવ કરે તો પછી ભગવાનનું વિશેષપણું ક્યાં રહ્યું? સામાન્ય મનુષ્ય પણ જો આ પ્રકારનો જો પુણ્યની અંદર કામ કરનાર હોય તો એ કોઈ પણ પ્રકારના આવા અવળા કામ કરતો નથી. તો સામાન્ય મનુષ્ય ભગવાન કરતા ઊંચો ઠર્યો. સામાન્ય પવિત્ર ધર્માચરણ વાળો મનુષ્ય સજ્જન છે એ ભગવાન કરતા સજ્જન મોટો, કેમ કે ભગવાન તો કર્મ કરાવે અને કર્મ તો શુભે થાય અને અશુભે થાય. એ તો સદાચારે કરાવે ને અનાચારે કરાવે, બધું ભગવાન કરાવે ને. તો એના કરતા ઓલો સજ્જન નહીં સારો કે માત્ર સદાચાર કરાવે? તો સંત ચડે કે ભગવાન? તો કે જે સજ્જન ભાઈ તો ભગવાનને તે તો આ ક્યાં ગણ્યો છે, ઈશ્વરને શું માન્યો તે ક્યાં મૂકી દીધો? માટે કે છે કે ભાઈ તું ક્યાંય આ પ્રકારની કર્મ વળગણા, એ કર્મને વળગાડનાર ભગવાન છે આવી પ્રકારની કલ્પના કરવા માટે સદગુરુ કહે છે કે કરતા ઈશ્વર કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ. ઈશ્વર તો જ્યારે જીવ આ પ્રકારના શુભ અશુભ ભાવોથી પર ઉઠે છે, આવી એની શુદ્ધ ચેતના જ્યારે પ્રગટ થાય છે ત્યારે એને ઈશ્વર કહેવાય છે. કારણ કે જગત આખાની અંદર પૂર્ણ ઐશ્વર્યપણું અને જ્ઞાન પૂર્ણ જેને પ્રગટ્યું છે તે ઈશ્વર અથવા તો ભગવાન છે. જો એને પ્રેરક ગણવામાં આવે, જો ભગવાનને આ કર્મનો કરાવનાર ગણવામાં આવે તો ભગવાનમાં દોષ ઉત્પન્ન થાય. તો ભગવાન સર્વગુણ સંપન્ન કહેવાય નહીં, તો ભગવાન સર્વજ્ઞ કહેવાય નહીં, તો ભગવાન નિરંજન કહેવાય નહીં. પછી ભગવાન નિરંજન શેનો? ભગવાન તો રંજિત ભાવથી ભરેલો છે કે જેના રંજિત ભાવની અંદર શુભ અને અશુભ બંને પ્રકારના છે. ભગવાનની શુદ્ધતા પણ રહેતી નથી. એટલે કહે છે કે ભાઈ તું ભગવાન આ કર્મો કરાવે છે એવું માનમાં. અને એક પ્રશ્ન કર્યો શિષ્યે કે આ જીવનું કર્તાપણું કાં તો છે અને કાં તો નથી, ઉભો રહે કે. હવે એક પ્રશ્ન તમે કર્યો છે કે જો કર્મનું કર્તાપણું આત્માનું માનીએ તો આત્માનો ધર્મ થાય, અને જો એ ધર્મ એનો ઉચ્છેદ એ માનીએ તો એ થઈ શકે એમ નથી. તો એમ કે છે કે તો પછી એ આત્માનો ધર્મ જાય નહીં, એનો ઉચ્છેદ થાય નહીં. કૃપાળુ દેવે આનું વિવેચન એક લખ્યું છે એટલા માટે કે પ્રશ્ન ઘણી જગ્યાએ તત્વની વિચારણાની અંદર બહુ આગળ આવ્યો છે. કૃપાળુ દેવ કહે છે, સર્વ પ્રમાણો સ્વીકાર્યા વિના એમ ઠરે, જો બધા જ પ્રમાણનો વિચાર કરવામાં ન આવે તો એમ થાય કે જીવ જો કર્મ કરતું હોય તો પછી એ કર્મનું કરતા પણ કોઈ દી એનું જાય નહીં, એકવાર જીવ કરે તો ખલાસ. આવું ઘણાના મગજની અંદર એટલી બધી ભ્રાંતિ ને એટલી બધી ગ્રંથિ બેસી ગઈ છે કે જીવનું જો કરવા પણ હોય તો કોઈ દી જાય નહીં. તો કે છે, સર્વ પ્રમાણસના સ્વીકાર્યા વિના એમ ઠરે, પણ વિચારવાન હોય તે કોઈ એક પ્રમાણાંશ સ્વીકારીને બીજા પ્રમાણાંશનો નાશ ન કરે. એક પ્રમાણથી સ્વીકારી અને બીજા પ્રમાણનો નાશ ન કરે, આ તો એકાંતિક દ્રષ્ટિ છે. આ તો એક વાત પકડી લીધી કે જીવ જે કરે એ હંમેશને માટે કરે. તો કે છે, એ વિચારવાન જીવનું આ લક્ષણ નથી. તે જીવને કર્મનું કર્તાપણું ન હોય અથવા હોય તો તે વ્યતીત થવા યોગ્ય નથી. આ બધામાં તે કર્મનું કર્તૃત્વ હોય તો તે ટળે જ નહીં એમ કાંઈ સિદ્ધાંત સમજવો યોગ્ય નથી. એવું સમજવાની જરૂર નથી. અહીંયા તો સિદ્ધાંત કયો? તો પછી પ્રભુ કયો સિદ્ધાંત? તો કે છે, આ જીવને કર્મનું કર્તાપણું એને જે ગ્રહણ કર્યા છે સહકારી ભાવે, એ એના અજ્ઞાન ભાવથી કર્યા છે, અને અજ્ઞાન ભાવથી કર્યા છે એટલે હવે એક સિદ્ધાંત આપ્યો. ચેતન જો નિજ ભાનમાં કરતા આપ સ્વભાવ, વર્તે નહીં નિજ ભાનમાં કરતા કર્મ પ્રભાવ. આત્મા જો પોતાના શુદ્ધ ચૈતન્ય આદિ સ્વભાવમાં વર્તે તો તે પોતાના તેજ સ્વભાવનો કરતા છે, અર્થાત તેજ સ્વભાવમાં પરિણમિત છે. અને તે શુદ્ધ ચૈતન્ય આદિ સ્વભાવના ભાનમાં વર્તતો ન હોય ત્યારે તે કર્મભાવનો કરતા છે. જૈન દર્શનમાં જીવની બે અવસ્થા છે, એક અજ્ઞાન અવસ્થા અને એક સજ્ઞાન અવસ્થા. અજ્ઞાન અવસ્થા છે ત્યાં સુધી આ જીવની અંદર અનેક પ્રકારની મિથ્યા કલ્પનાઓ, મિથ્યા ભ્રાંતિ એ છે. એમાં સૌથી વિશેષ જેને કહીએ એ એનામાં અહમપણું અને મમત્વપણું છે. એ અહમપણું એને દેહમાં આત્મબુદ્ધિ છે, અને મમત્વપણું એટલે એના સંબંધમાં જે જે પદાર્થો છે આ દેહના સંબંધમાં, દેહને સંબંધિત પુત્ર, મિત્ર, કલત્ર, ભાત્ર, સ્વજન, સંબંધી, કુટુંબ, પરિવાર, આ બધા જે છે, અને સંગ્રહ પરિગ્રહ, આ બધા પ્રત્યે મમત્વ બુદ્ધિ વર્તે છે કે આ બધા મારા છે. આ મારા હોવાને કારણે એનામાં રતિ અરતિ, રુચિ અરુચિ, ગમો અણગમો, ઇષ્ટપણું અનિષ્ટપણું, આ બધા ભાવો, લાભ અલાભ, જય પરાજય, માન અપમાન, આવા બધા જ ભાવોની પરંપરા, હાસ્ય શોક ભય જુગુપ્સા, આ બધું ઉત્પન્ન થાય છે. કારણ કે પદાર્થ પ્રત્યે જોવાની દ્રષ્ટિ મમત્વથી યુક્ત છે. આ મારા છે, અને જેમાં એને મારાપણું કર્યું એટલે મારાપણાની અંદરના બધા જ અવગુણ એનામાં આવી ગયા. એ અવગુણ એ છે કે એના પ્રત્યે મોહ બુદ્ધિ થાય, આસક્તિ થાય, તીવ્રતા થાય, એટલું બધું રાગનું બંધન થાય, અને રાગના બંધનના કારણે દ્વેષની બધી પ્રક્રિયાઓ થાય, જીવમાં આર્ત ધ્યાન થાય, રૌદ્ર ધ્યાન થાય. આ બધાનું કારણ એટલું જ કે એને પોતાના સ્વરૂપનું અજ્ઞાન અવસ્થા છે. એટલે પરમ કૃપાળુ દેવે કહ્યું કે અનાદિથી સ્વપ્ન દશાને લીધે આ જીવમાં અહમભાવ અને મમત્વભાવ જે જાગ્યો છે તે નિવૃત્ત થવાને અર્થે જ્ઞાની પુરુષોએ છ પદની દેશના કરી છે. હવે આ ભાવ હોવાને કારણે એ જે જે પદાર્થના સંયોગમાં આવ્યો, સંયોગી તો છે જ. એ સંયોગમાં આવે ત્યારે એની સાથે એકરૂપતા કરે છે, તાદાત્મ્યતા કરે છે, તદભય થઈ જાય છે. જે સ્થિતિ, જે સંયોગ ઉત્પન્ન થયા, મને શરીરમાં રોગ આવ્યો, હાય હાય હું મરી ગયો, એકાકારપણું થઈ ગયું. વૃત્તિનું એકાકારપણું શેની સાથે? દેહમાં રોગનો ઉદ્ભવ થયો એની સાથે. ચિત્તની વૃત્તિ, જે ચેતન છે, એની વૃત્તિનું એકાકારપણું થયું. કોઈ પદાર્થ ખોવાઈ ગયો, હાય રે હું લૂંટાઈ ગયો. કોઈ પદાર્થમાં કઈ મળ્યું, લોટરી લાગી, હાય હું ભાગશાળી, મને બહુ મળી ગયું. હર્ષમાં, શોકમાં, બધાની અંદર એકપણું કરે છે. આ એકપણાના કારણે જગતની અંદર આ પૂદગલ વર્ગણા છે, એની અંદર એક વર્ગણા છે કારમણ વર્ગણા. એના 8 ભાગ જ્ઞાનીઓએ પાડ્યા છે. એમાં કારમણ વર્ગણા નામની વર્ગણા, આ ચારે બાજુ પૂદગલ પરમાણુ આપણી સામે છે, એમાં એક ભાષા વર્ગણાના પરમાણુઓ છે. થોડુંક ટેકનિકલ જૈન દર્શનની દ્રષ્ટિએ પણ સમજવામાં જો સમજાય તો મજા આવે. અત્યારે એ ભાષા વર્ગણાના પરમાણુઓ ચારે બાજુ હું બોલું છું તો એ પરમાણુઓ છે, અને દુનિયાની અંદર બધી જગ્યાએ ક્યાંક ને ક્યાંક બોલાતું હશે એ બધા પરમાણુઓ છે. આપણે આપણા રેડિયો સેટમાં કે ટીવી સેટમાં એ સાંભળી શકીએ કે નહીં? જો રિસેપ્શન આપણી પાસે હોય એવું સાધન, તો એ પરમાણુ પકડી શકાય કે નહીં? પકડી શકાય. આ હું બોલું છું એ મારા પરમાણુઓ, મારા પોતાના શબ્દો, એ શબ્દને એનલાર્જ કરી શકાય કે નહીં? મારો અવાજ આવો નથી, પણ આ બધા સાંભળી શકે છે. તો ઇટ કેન બી એક્સપાન્ડેડ, ઇટ કેન બી લાઉડેડ, ઇટ કેન બી સ્લોડ ડાઉન, ઇટ કેન બી સ્ટોર્ડ. અહીંયા સ્ટોરિંગ થાય છે એનું. હું અત્યારે શબ્દ બોલું છું તો મારા તો બોલાઈ જાય છે, પણ એ પરમાણુ અહીંયા સંગ્રહિત થાય છે. થાય છે કે નહીં? આપણે કહેશું ને કે કેસેટ હોય તો આપજો, પણ ભાઈ બોલનારો તો વયો ગયો, હવે શું છે? આ બધા પરમાણુ ભાષા વર્ગના નાના છે, એમ જગતની અંદર આવા કારમણ વર્ગણાના પરમાણુ છે. આ કારમણ વર્ગણાના પરમાણુઓ જીવની આસપાસ ફરે, પણ જો જીવનો વિભાવ ભાવ હોય, જો મમત્વ ભાવ હોય, જો આસક્તિ ભાવ હોય, જો રાગ દ્વેષનો ભાવ હોય, તો એ પરમાણુ એ જીવ એના તરફ ખેંચે, અને એ ખેંચી અને પછી એ પરમાણુઓ કર્મના રૂપમાં પરિવર્તિત થાય, અને એ જે પરિવર્તિત થયા કર્મના રૂપમાં એ દ્રવ્ય કર્મ છે. પરિવર્તિત થયા એ દ્રવ્ય કર્મ છે, પણ દ્રવ્ય કર્મની સાથે પહેલા વહેલા શરૂઆતની અંદર જીવના ભાવનું નિમિત્ત પામીને જગતમાં રહેલા પૂદગલ પરમાણુઓ એ જીવની સાથે જોડાયા, અને જેવો જીવનો ભાવ, જેવો જીવનો અધ્યવસાય, જેવી જીવની લેશિયા, તે પ્રકારે એ પરમાણુઓ કર્મના રૂપમાં એનું બંધારણ થયું, અને એ બંધારણમાં પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ અને બંધ આ ચારેય ભાગ એના નિર્માણ થયા. ચારેય ભાગ નિર્માણ થયા એટલે બંધનું સ્વરૂપ આવી ગયું, અને બંધના સ્વરૂપની અંદર કોઈ જ્ઞાનાવરણીયનું, કોઈ દર્શનાવરણ, આમ તો અનંત પ્રકારના છે, પણ જ્ઞાનીઓએ એના 8 ભાગ પાડ્યા છે. કોઈ અંતરાયનું, કોઈ મોહનીયનું વગેરે, અને કોઈની સ્થિતિ અમુક સમય, કોઈની સ્થિતિ અમુક સમય, કોઈની સ્થિતિ અમુક સમય, એનો રસ કેવા અધ્યવસાય હતો, તીવ્ર હતો, મંદ હતો, ઉત્કટ હતો, એ પ્રમાણે બધું થયા કરે. આવી રીતે આ પરમાણુઓ કર્મરૂપે બંધાઈને જીવની સાથે જોડાઈ જાય, એને કારમણ વર્ગણાનો દેહ, 5 પ્રકારના શરીર, એમાં ઔદારિક, વિક્રેય, એટલે આ મને હાથ પગ વગેરે બધું જ દેખાય છે, સ્થૂળ માંસ શરીર, હાડકા માંસ, મદ મેજ મજા, આ બધું ઔદારિક શરીર છે, પણ એની સાથે સૂક્ષ્મ એવું તેજસ શરીર અને કારમણ શરીર છે. આ કારમણ શરીર જીવ જ્યાં સુધી કર્મથી મુક્તિ ન મેળવે ત્યાં સુધી આ કારમણ શરીરના રૂપમાં અનંત કાળના પરમાણુઓ એની સાથે જ છે. એ કઈ અહીંયા આવ્યો છે અને એના કર્મનો સ્ટોક બીજે કઈ સેફ ડિપોઝિટ વોલ્ટમાં મૂકીને આવ્યો છે? જીવે કર્મ બાંધ્યા છે, એ બાંધેલા કર્મો એની સાથે છે કે કઈ મૂકીને આવ્યો છે? સાથે છે. કેટલા સાથે છે? અનંત. ક્યારથી બાંધે છે? અનાદિકાળથી બાંધે છે, અનંત કર્મો બાંધે છે. કેટલા ભેગા થયા હશે? આ બધા લઈને આવ્યો છે. આપણને એમ થાય કે આમાં ક્યાં હમાણા, અરે પણ નાના જંતુનામાં પણ એક કર્મ છે કે નહીં, કર્મ સાથેનો જીવ છે કે કર્મ વિનાનો છે, કર્મ જુદા કાઢીને જો સેફ ડિપોઝિટ વોલ્ટમાં મુકાતા હોય તો પાછો કોઈની લેવા જ ન જાય, કે વાત પૂરી થઈ જાય તો આપણી આટલી સૂક્ષ્મ છે આ જૈન વિજ્ઞાન, વિતરાગ વિજ્ઞાન. આ કર્મની સૂક્ષ્મતા જરા ખ્યાલમાં આવે. આવા પરમાણુઓ સાથે કાર્બન વર્ગણામાં આમાં જે કર્મ ઉદયમાં આવે તે પ્રકારના સ્થિતિ સંયોગોની અંદર આ જીવ મુકાય. ક્રોધ ઉદયમાં આવે, માન ઉદયમાં આવે, હાસ્ય ઉદયમાં આવે, શોક ઉદયમાં આવે, સંજોગો એવા થાય અને જીવ એની અંદરના એવા વિભાવ ભાવ કરે. વિભાવ ભાવ કરે એટલે પાછો કર્મ બાંધે. આમ ચક્કર એનું ચાલુ ને ચાલુ, ચાલુ ને ચાલુ, ચાલુ ને ચાલુ રહે છે. આ જીવને બાંધે છે, જીવને સંસારથી પદાર્થથી મુક્ત થવા દેતા નથી, એટલે જીવને વળગણા છે. એટલે કૃપાળુ દેવે એ પદમાં મૂક્યું, કોનાસ બંધે વળગણા છે રાખું કે એ પરિહરું. આ બધી વળગણા કોના સંબંધના કારણે છે, આ મારે રાખવી કે છોડી દેવી, આ સંસાર, આ જંજાળ, આ ઉપાધિ, આ શું કરવું? જ્ઞાનીઓએ કીધું કે તારી નથી. અજ્ઞાન ભાવે તે જે બાંધેલી છે એ જ તને અત્યારે ઉદયમાં આવી છે. મારો સંસાર કેટલો, સંસાર તો આખો અતિ વિસ્તીર્ણ છે, પણ મારો કેટલો? તો મારે જેટલો બાંધેલો મને ઉદયમાં આવ્યો છે, જેનાથી હું જોડાયેલો છું અજ્ઞાન ભાવે, એટલો, વધારે નહીં. સંસાર તો ઘણો છે, સંસારમાં પરિગ્રહ કેટલો છે, અમાપ છે. તો મારો પરિગ્રહ કેટલો? જેની સાથે મેં માલિકીની ભાવના કરી છે, અથવા જેની સાથે હું તૃષ્ણાથી, વાસનાથી, ઈચ્છાથી બંધાયેલો છું, ભલે પ્રાપ્ત નથી થયો તો પણ ઈચ્છાથી બંધાયેલો છું, એટલો પરિગ્રહ સાથે મારો સંબંધ છે. આપણને ખબર પડે કે હમણાં કોઈક બીજાનું, આપણે ઘરનું ઘર હોય, બે ઘર લઈ ગયા તમે, એની અંદર એક પ્લોટ હતો અથવા એક ઘર હતું, વેચી દીધું, વેચી દીધું અને પછી એના સાત સહી સિક્કા કરાવ્યા, રજીસ્ટ્રેશન કરાવ્યું, દરબારગઢમાં જઈને રજીસ્ટ્રેશન કરાવ્યું, વેસ્ટ હોસ્પિટલમાં દસ્તાવેજ બધો દઈ દીધો, આપણને નક્કી થઈ ગયું, પૈસા હાથમાં આવ્યા, ચેક લીધો, બેંકમાં નાખી દીધો, વટાવાઈ ગયો, આપણા ખાતામાં પૈસા જમા થઈ ગયા, અને બીજે દી એ વિસ્તારમાં આગ લાગી, એમાં મકાન હેળગ્યું, એટલે કોક આવ્યો કે ભાઈ જાગો છો કે નહીં, શું હુતા છો, તમને ખબર છે હું આગ લાગી છે ને તમારા ઘરની બાજુમાં જ, અને તમારું ઘર હમણાં હળગી જશે, એટલે શું કે ભાઈ શાંતિ રાખ, એ વાત ગઈ, એ મારું ઘર નથી, એમ કર સરનામું કાઢીને, તું આને ઓળખતો તેને કહો કે એ દોડે, મારું ઘર હવે નથી. આ જીવ તો જ્યાં પોતે મમત્વથી બંધાયો છે એટલો જ એનો સંસાર છે. એટલે કબીર સાહેબે કહ્યું કે આપ મુવા તો ડૂબ ગઈ દુનિયા, ત્યારે દુનિયા દુનિયાની રીતે પ્રવાહથી અખંડ છે, પણ તારી સમાપ્ત થઈ તે છોડી દીધું તો વાત પૂરી થઈ ગઈ. જગતમાં કેટલાય પદાર્થ આપણે છોડી દીધા છે, દાખલા તરીકે અભક્ષ્ય, માંસ, મદિરા, વેશ્યાગમન, આવી કઈ સંસાર તો છે, સંસારમાં જુગટું, જુગાર બધું છે. આપણે દાખલા તરીકે એનાથી નિવૃત્ત થઈ ગયા તો આપણા સંસારમાં એ ક્યાં આવે? ક્યાંય નહીં, વાત છોડી દીધી, વાત પૂરી થઈ ગઈ. એમ આ જીવે સંસારને પરિમિત કરતા જવાનો છે. તો સેના કારણે છે ભાઈ? મમત્વથી તે વળગાયેલો છે, માટે તારો સંસાર છે. સંસાર તને વેળગો છે, સંસાર તને ચોટ્યો છે, તો પછી જુગટું મને ચોટે, અભક્ષ્ય પદાર્થ મને ચોટે, જો એનામાં એ જળ શક્તિમાં એ તાકાત હોય તો એ મને ન છોડે. હવે મારે ઓલો થાંભલાને આપણે પકડવાનો છે કે થાંભલો આપણને પકડે? કર્મ જળ છે, આપણે કહીએ છીએ કે કર્મરૂપી આ સંસાર છે, અને એણે મને પકડ્યો છે કે મેં એને પકડ્યો છે? હા, જ્ઞાનીઓએ કહ્યું કે ભાઈ તે એને પકડ્યો છે, એણે તને નથી પકડ્યા, તે ગ્રહણ કર્યું છે, તે કર્મ બાંધ્યા છે, અને એ કર્મના ઉદય વખતે, ઉદયમાં લાભ અને હાનિ, શુભ અને અશુભ, સાતા અને અસાતા, એ જ્યારે જ્યારે થાય છે ત્યારે તેની સાથે મમત્વ બુદ્ધિના કારણે મને આજે એક મકાન પ્રાપ્ત થયું તો એ એક મને મિલકતનો યોગ થયો, એ કર્મનો ઉદય છે કે બીજું કાંઈ છે, પ્રારબ્ધનો ઉદય છે કે બીજું કાંઈ છે, મને પૈસો મળ્યો આજ લાખ રૂપિયા મળ્યા લોટરી લાગી, એ મારા પ્રારબ્ધનો ઉદય છે કે બીજું કાંઈ છે? પણ પ્રારબ્ધના ઉદય થયો અને એની મેં એની સાથે એકત્વ બુદ્ધિ કરી, હું એમાં જોડાયો અને જોડાયો અને પછી એ ઇનામની અંદર કંઈક ગરબડ થઈ ગઈ નંબરની અંદર. તો એનો ખેદ કોને થયો? મને થયો. શોક કોને થયો? મને થયો. દુઃખ કોને થયું? મને થયું. ભાઈ શેના કારણે થયું? તું જોડાયો હતો. જો તારું જ નહોતું તો ભાગ્યમાં આવ્યું તો ભાગ્યમાં ગયું, જે ભાવે આવ્યું એ ભાવે ગયું. જવા દે રે ભાઈ, આપણે ક્યાં પૈસા લીધા દીધા છે? જો થોડી વિચારણા વિવેકપૂર્વક કરવામાં આવે તો આ જીવ સમયે સમયે કર્મ બાંધે છે, પર પદાર્થ, પર ભાવ, પર સાથેનો સંબંધ અને પર સાથેનો સંયોગ, એ સંયોગની અંદર મારાપણાનો ભાવ, મમત્વની બુદ્ધિ અને એને કારણે ઉભા થતા રાગ દ્વેષના પરિણામ આ જીવ પોતે કરે છે. વિભાવ ભાવ એ જીવનો ભાવ છે, જડનો ભાવ નથી. નિમિત્તના કારણે ક્રોધ થાય છે, પણ ક્રોધ કરનાર તો હું કે બીજો કે નિમિત્ત, ક્રોધ કરનાર ચેતન છે, વિભાવ પરિણામ ચેતન છે, ચેતન પ્રેરણા આપનાર ચેતન છે. ચૈતન્યનો ધર્મ અજીવના ધર્મથી જુદો છે, માટે આ બધા બંધ જે છે કર્મના કારણે બંધ પડે છે. આ પુદ્ગલ પરમાણુઓના બંધના રૂપમાં કર્મના રૂપમાં પરિવર્તિત થાય છે, બરોબર છે, એમાં જીવ કાંઈ કરતો નથી. પણ જીવના ભાવના નિમિત્ત વિના કર્મ પુદ્ગળ પોતાની મેળે કર્મના રૂપમાં ફેરવાઈ જાય ખરું? ઉદાહરણ, માટીમાંથી ઘડો થાય, પણ માટી કરોડ વર્ષ સુધી પડી રહી તો ઘડો થાય ખરો? જો કોઈ કુંભાર એને એ પ્રકારના ઘડાના રૂપમાં પરિવર્તિત કરવા માટે કોઈ પ્રયત્ન ન કરે તો માટીમાંથી ઘડો સ્વયં થાય, અનાયાસ થાય, આપોઆપ થાય, સ્વયંભૂ થાય. સરસ મજાનું તત્વાર સૂત્રમાં ઉમા સ્વામીજી મહારાજે આપણને આ સ્વરૂપ સમજાવ્યું છે. એ સમજવા જેવું છે કે આ પૂદગળની અંદરના પરિણામ બે પ્રકારના છે, એક વિશ્રસા પરિણામ અને બીજું મિશ્રસા પરિણામ. વિશ્રસા પરિણામ એટલે સાહજિક સ્વયં અનાયાસ આપોઆપ થતા પરિણામ. આ પૂદગળ પરમાણુના સંઘાત અને ભેદને કારણે થતા પરિણામ, વીજળીના કડાકા, વાદળોના તોફાન, વાદળોનું બંધાવવું, મેઘ ગર્જના થવી, ઇન્દ્રધનુષની રચના થવી, આ બધા પૂદગલ પરમાણુના એ પરિણામ છે, એ સહસ સાહજિક પરિણામ છે, વિશસ્ત્ર પરિણામ. એ વિશસ્ત્ર પરિણામ છે, પણ પહાડ છે એ વિશસ્ત્ર પરિણામ છે. પણ પહાડ ઉપર મંદિર બાંધ્યું છે તે પ્રયોગ અથવા મિશ્રસા પરિણામ, જીવ અને પદાર્થના સંયોગથી જે થાય. નદી વહે, જબરજસ્ત નદી વહે, પણ ભાખરા નંગરનો ડેમ પોતાની મેળે થાય પૂદગળનો? તો ડેમ છે મિશ્રસા પરિણામ છે. પૂદગળ અને જીવ એના ભાવ ક્યાંક એની સાથે જોડાયેલા છે તો જ થાય. મકાનના ઈંટના ઢગલ ઈંટ ન બની શકે, પણ આવા પૂદગલ પરમાણુ પૃથ્વી કાયના ઢગલા ચારે બાજુ હોય તો હિમાલય જેવડા થાય. પણ એફિલ ટાવર બાંધવો હોય તો, રસ્તો બાંધવો હોય તો, મકાન બાંધવું હોય તો, 150 ફૂટનું એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ, હિમાલય એ વિશ્રસા પરિણામથી થશે પૃથ્વી કાયથી. 150 માળનું મકાન એ વિશ્રસા પરિણામથી ન થાય. નદી વહે, સમુદ્ર અગાધ હોય, પણ મારે મારો કૂવો ગાળવો છે, આ પરિણામને સમજવું જોઈએ પદાર્થના. તો આ કર્મ છે એ આ પ્રકારના પૂદગળ વર્ગણાઓમાંથી જ બન્યું છે, એમાં જીવે કાંઈ કર્યું નથી, એમાં એને જીવમાં આવવાનું નથી. આ બધી દલીલ અધૂરી જે થાય છે ને એમાં જીવને ગૂંચવી મારે છે. હા, એ તો થાય છે, પૂદગળનું જ પરિણામ છે, પૂદગળમાંથી જ એ બને છે. પણ ઘઉંમાંથી રોટલી આપોઆપ થાય ખરી? લોટ પડ્યો છે ને આપણે કહે કે રોટલી થઈ જાય, તું થાય નહીં, લોટે નો થાય, અરે ઘઉં એ નો થાય. એમાં પણ બધા કારણો જોઈએ છે, એમ આ જગતની અંદરના આ પુદગલ પરમાણુઓ છે એ કર્મરૂપે પોતે બંધાય છે, પણ એ બંધાવાની અંદર જો ચેતન કરતું નથી તો નથી થતા તે કર્મ. પુદગલમાંથી કર્મ નામનું એનું જે અવસ્થા, કર્મ નામનું એનું જે રૂપાંતર, એવું પર્યાયાત્મક સ્વરૂપ એ ચેતનના કારણે થાય છે. એટલે આખું જગત છે એ જીવના વિભાવ પરિણામનું પરિણામ છે. આખું જગત, આ કોઈ વસ્તુ પોતાની મેળે સ્વયંભૂ થતી નથી અને થઈ પણ નથી. જે કંઈ થઈ છે એ થવાનું કારણ એ જ કે એની સાથે ઉદગલ પરમાણુમાં આ જીવનો ભાવ ભળ્યો, એટલે મને પ્રારબ્ધની અંદર આ પ્રકારના સંયોગો, રચના જે કંઈ મળી અને જે કંઈ સંગ્રહ પરિગ્રહ પ્રાપ્ત થયો, આ બધું કર્મનો ઉદય, આ પ્રારબ્ધ, એનું એક જ કારણ જીવના પોતાના ભાવ, શુભ અથવા અશુભનું પરિણામ. એમાં મને રોગ થયો હોય તો પણ એ મારા અશુભ ભાવનું પરિણામ, અને મને સરસ શરીર પ્રાપ્ત થયું હોય તો પણ મારા શુભ ભાવનું પરિણામ છે. આવી પ્રકારની પેલા સમજણ, કર્મ જીવ પોતે જ બાંધે છે, શુભ ભાવથી શુભ બાંધે છે, અશુભ ભાવથી અશુભ બાંધે છે. કર્મ શુભ હોય કે અશુભ હોય પણ એ કર્મ જ છે, અને કર્મ છે એ જીવનો બંધ જ છે, એમાં કોઈ બીજી કોઈ વિકલ્પ છે નહીં. આવી કર્મનું સ્વરૂપ છે. પણ જ્ઞાની કહે છે કે આ કર્મ ન બાંધે અને જીવ પોતાની જે પોતાનો ક્રિયાભાવ છે, જે પોતાનો અર્થ ક્રિયા સંપન્નતા, એ પોતાના સ્વભાવનું નિર્માણ કરી શકે. આજે જીવ જગતની રચના કરે છે પણ પોતાના સ્વભાવની રચના કરતો નથી. એટલે છેલ્લી ગાથાની અંદર એ કહ્યું કે ચેતન જો નિજ ભાનમાં કરતા આપ સ્વભાવ, વર્તે નહીં નિજ ભાનમાં કરતા કર્મ પ્રભાવ. કર્મના પ્રભાવથી જગતના જીવો અજ્ઞાન ભાવે મોહ પરિણામથી પોતાનું પ્રવર્તન કરી રહ્યા છે. પણ જો પોતે પોતાના નિજ ભાવમાં આવી જાય, શુદ્ધાત્માને યોગ ક્રિયા નહીં હોવાથી તે અક્રિય છે, પણ સ્વાભાવિક ચૈતન્ય આદિ સ્વભાવરૂપ સહજ ક્રિયા હોવાથી તે સક્રિય છે. ત્યાં પણ આત્માનું પરિણમવું છે, પણ તે એકાત્મપણે જ છે. નિજ સ્વભાવમાં પરિણામરૂપ હોવાથી એની સક્રિયતા એ નિજ સ્વભાવનું કર્તાપણું છે. આ સિદ્ધ અવસ્થામાં તે પરમ આનંદ, અવ્યાબાધ સુખ અને અનંત આનંદનો, અનંત સુખનો ત્યાં તે કરતા ભોગતા છે. જીવ એ પ્રકારની એની અવસ્થા છે. એનું કરતા ભોગતાપણું જ્ઞાન સહિત હોય તો અનંત સુખ અને અનંત આનંદનો એ કરતા છે, અજ્ઞાન સહિત હોય તો અનંત દુઃખનો એ કરતા છે. આ જીવનો કરતાપણાનો ખ્યાલ આપણને અહીંયા આપ્યો. સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.